છે એ પણ નથી અપાયું અને એના પતિનું નામ પણ અપાયું નથી. બની શકે કે આ સ્ત્રી કદાચ વિધવા હોય, બાઇબલ નથી કહેતું કે એ વિધવા હતી, પરંતુ બની શકે કદાચ એ વિધવા હશે કારણ કે એકલી દોડતી આવે છે. હવે બંને સુવાર્તિકો એને જુદા જુદા વિશેષણોથી નવાજે છે. વિશેષણો કયા છે? માથીની સુવાર્તામાં એને વિશેષણ અપાયું છે કનાની સ્ત્રી, અને માર્કની સુવાર્તામાં એને ગ્રીક સ્ત્રી કહે છે. જ્યારે વ્યક્તિનું નામ ન હોય ત્યારે આપણે કહીએ પેલા પીળી સાડી પહેરેલા બેન, કે પેલું ઓરેન્જ શર્ટ પહેરેલા ભાઈ, અને એ રીતે અહીંયા છે તે આ સ્ત્રીનું નામ નથી અપાયું પરંતુ એનું ડિસ્ક્રિપ્શન અપાયું છે કે કનાની સ્ત્રી, અને માર્ક એને ગ્રીક સ્ત્રી કહે છે. હવે તમે જોશો તો કનાની સ્ત્રી, કનાન લોકો, કનાનના લોકો એ કોના વંશજો હતા એ જાણવાની જરૂર છે. આપણે નૂના ત્રણ દીકરા હતા, અને શેમ, હામ અને યાફેત. હવે હામ છે તે એ શાપિત માણસ હતો. હામ એને શાપ આપ્યો હતો કારણ કે એણે ન કરવા જેવું કામ કર્યું હતું, અને એને માટે ઈશ્વરની ઈશ્વરથી શ્રાપિત થયો હતો. એટલે એના જે બાળકો હતા એ કનાની બાળકો હતા. એને તમે જોશો તો 7 પ્રજા થઈ હતી હામના વંશમાં, કે જેને પ્રભુએ કહ્યું હતું કે આ 7 પ્રજાઓનું નિકંદન ઇસ્રાયેલી પ્રજાએ કરવાનું છે. એ હામની પ્રજા હતી, બધી હામના વંશજો હતા. અમોરી, ગિરગાશી, હિત્તી, હિવ્વી, પરિઝી, યબુસી, અને એમાં કનાની પણ એક પ્રજા હતી કે જેનું નિકંદન કરવા ઇસ્રાયેલી પ્રજાને કહ્યું હતું. આ બધી હિસ્ટ્રી છે કે જે આપણે ડિટેલમાં બહુ જાણતા નથી, પરંતુ આ જરૂરી છે કે આ સ્ત્રી એ પ્રજામાંની હતી કે જે પ્રજાનો નાશ કરવા પ્રભુએ કહ્યું હતું. એટલે વિધર્મીની વિધર્મી, બિન યહૂદી લોકોને આ લોકો, યહૂદી લોકો કાં તો બેસુનતી કહેતા, કાં વિધર્મી કહેતા, કાં પેગન કહેતા, કાં તો આ માર્ક જેમ કહે છે તેમ ગ્રીક લોકો કહેતા, ગ્રીક કહેવાતી, કારણ કે સુર ફેનિકીની છે. જેવી રીતે બ્રાહ્મણો આપણે ત્યાં ક્ષુદ્ર વર્ણના કહીએ છે, હલકી જાતિના લોકો, એવી રીતે આ લોકોને હલકી કોમ માનતા હતા. વિધર્મી પ્રજા એટલે બધા હલકા લોકો, અનક્લીન લોકો. હવે છે તે એ ઉપરાંત આ સ્ત્રી તૂર તથા સિદોનના વિસ્તારની હતી. તૂર તથા સિદોન એ યરૂશાલેમની ઉત્તરે લગભગ, ઉત્તર પશ્ચિમે લગભગ 100 માઇલનું ડિસ્ટન્સ છે. તે જમાનામાં પગપાળા પ્રવાસ કરતા હતા, અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના શિષ્યો સાથે લગભગ 100 માઇલનો પ્રવાસ ત્યાં કરે છે, તૂર તથા સિદોનની સીમ નજીક. હવે તમને વિચાર આવશે કે આ કેમ પ્રભુ ઈસુ ત્યાં જાય છે 100 માઇલ દૂર. આ બધા છે ને, તૂર તથા સિદોન બહુ મોટા બંદરો હતા, જેવી રીતે પોરબંદર કે બોમ્બે એવા બંદરો છે કે જ્યાં બહુ જ વેપાર ચાલતો હતો, અને જ્યાં વેપાર રોજગાર હોય, વાણોની આવન જાવન હોય, દૂરથી બીજા લોકો આવતા હોય, પોતાના ત્યાંથી લોકો જતા હોય, એવી જગ્યાએ બિઝનેસ તો પુષ્કળ ચાલતો હોય, જુદા જુદા બિઝનેસ હોય. તમે જો હઝિકેલનું પુસ્તક 26, 27 અને 28 અધ્યાય વાંચશો તો હઝિકેલમાં તૂર તથા સિદોન માટે કયા કયા વેપારો ત્યાં ચાલતા હતા એની બહુ ડિટેલમાં નોંધ કરેલી છે. અને આ બે પ્રજા તો બહુ જ ખરાબ પ્રજા હતી, સદોમ અને ગમોરા જેવા નગરો આ ગણાતા હતા, કારણ કે જ્યાં પૈસાની રેલમછેલ હોય ત્યાં બધી ભ્રષ્ટતા પણ હોય એ સ્વાભાવિક છે, અને ત્યાં પણ સદોમ ગમોરા જેવું વાતાવરણ હતું. હવે છે તે સિદોન જ્યારે નામ જોઈએ છે ત્યારે ઇઝરાયેલની એક દુષ્ટમાં દુષ્ટ રાણી હતી. કોઈને નામ ખ્યાલ છે? ઇઝરાયેલની એક દુષ્ટમાં દુષ્ટ રાણી, ઇઝબેલ. વેરી ગુડ. ઇઝબેલ રાણી એ સિદોનના રાજા એથબાલની પુત્રી હતી, કે જેણે રાજાની સાથે યરૂશાલેમમાં આપણે ઇઝરાયેલના રાજા અહાબ સાથે લગ્ન કર્યું, અને ત્યાં બધી ઇઝરાયેલી પ્રજામાં એટલી બધી મૂર્તિ પૂજા અને લંપટતા એને લીધે પ્રવેશી કે એ દુષ્ટમાં દુષ્ટ રાજા ગણાતો હતો અહાબ અને ઇઝબેલ. એટલે એ સિદોનની વતની હતી. હવે તમે જુઓ તો સિદોનનું નામ કંઈ સારું નથી. હવે તમને સહજ સવાલ થાય કે પ્રભુ ઈસુ શા માટે ત્યાં એવા દુષ્ટ સદોમ ગમોરા જેવા ગણાતા તૂર તથા સિદોનની નજીક પગપાળા 100 માઇલનો પ્રવાસ ખેડીને જાય છે. તો પ્રથમ કારણ જો તમે માથીની સુવાર્તા વાંચશો તો શરૂઆતમાં 15મા અધ્યાયમાં ફરોશીઓ, શાસ્ત્રીઓ અને બધા ઘણા ઈસુની પાસે વિરોધમાં પડ્યા હતા. એક પક્ષ એવો હતો કે જે પક્ષે ચમત્કારો ઈસુના જોયા, પ્રભુએ જે ચમત્કારો કર્યા, 5000 ને 5 રોટલી અને 2 માછલીમાંથી જમાડ્યા અને છાંડેલા ટુકડા વીણ્યા એ લોકોએ, અને તે ઉપરાંત ઘણા ભૂત વળગેલાઓને તથા બીજા આંધળા લૂલા લંગડાને સાજા કર્યા ફર્સ્ટ ટાઈમ મિનિસ્ટ્રી વખતે, એ વખતે ઘણા સીધા સાદા સામાન્ય લોકો પ્રભુની પાછળ ગયા, પ્રભુને ચાહનાર વર્ગ ઊભો થયો. ત્યારે બીજી બાજુ જે આ ફરોશીઓ, શાસ્ત્રીઓ ને એ લોકો હતા એ પ્રભુની વિરુદ્ધ પડ્યા. અને એ લોકોને પ્રભુની વિરુદ્ધ પડવાનું કારણ પણ અહીંયા છે. આપણે જોઈએ તો પ્રભુ ઈસુને એ લોકો વાત વાતમાં સપડાવવા માંગતા હતા. તમને ખબર છે દરેક જાતના પ્રશ્ન કરતા કે કર આપવો કે ન આપવો, ફલાણું કરવું કે ન કરવું. પ્રભુ ઈસુ એ લોકોને જડબાતોડ જવાબ આપી દેતા હતા અને એ કારણે એ લોકોને છે તે એટલો બધો પ્રભુ ઈસુ પર નફરત થાય છે, કારણ કે પ્રભુ ઈસુ એ લોકોના મોઢા તરત બંધ કરી દેતા હતા. બહુ જ સારી રીતે આર્ગ્યુમેન્ટ કરીને પ્રભુ ઈસુ એ લોકોના મુખ બંધ કરી દેતા હતા. એટલે છે તે એક પક્ષ, વિરોધ પક્ષ ઊભો થયો હતો. હવે વિરોધ પક્ષ હોય ત્યાં પ્રભુને શાંતિનું વાતાવરણ જરૂરી હતું. શિષ્યોને હજુ શિક્ષણ આપવાનું બાકી હતું અને એ કારણે એ શિષ્યોને લઈને એ જે વિરોધી વાતાવરણ છે એમાંથી દૂર પ્રભુ આ તૂર તથા સિદોનની સીમમાં પ્રવેશ કરવા માટે એ બાજુ પ્રભુ ઈસુ જાય છે. હવે એ એક કારણ છે, એ એકમાત્ર કારણ નથી, પરંતુ બીજું કારણ એ હતું કે યોહાન 10 અને 16માં તમે જો વાંચશો તો મારા બીજા ઘેટાને પણ લાવવાની જરૂર છે. પ્રભુ ઈસુ કહે છે કે મારે બીજા ઘેટાને પણ વાડામાં લાવવાની જરૂર છે. એટલે એ બીજું કારણ હતું. અને આ બીજું ખોવાયેલું ઘેટું છે જે બીજા વાડામાંનું નથી, ઇસરાયેલી કોમનું નથી, એને પ્રભુએ લાવવાની છે, એટલા માટે કદાચ ગયા હોય. અને ત્રીજું કે સમરૂની સ્ત્રી જ્યારે પેલા કૂવા કાંઠે મળે છે ત્યારે પ્રભુ ઈસુ તો યહૂદી હતા તે છતાં સમરૂનમાં થઈને જાણી જોઈને જાય છે, કારણ કે પ્રભુને ખબર હતી કે મારે એક આત્મા ત્યાં પણ જીતવાનો છે. એટલે પ્રભુને છે તે કારણ ખબર હતી અને એને માટે પ્રભુ અંતર્યામી હોવાથી તૂર તથા સિદોનની સીમમાં જાય છે. હજુ પ્રવેશતા નથી, હજુ પ્રવેશ્યા નથી તૂર તથા સિદોનની સીમ આગળ છે. અને એ પ્રભુ ઈસુ જાય છે એવું જેવું સાંભળે છે આ કનાની સ્ત્રી, તરત જ છે તે એ ઈસુ પાસે આવે છે. એ સ્ત્રીએ ચમત્કારો વિશે ખૂબ ખૂબ જાણ્યું લાગે છે અને એણે કદાચ પોતાની ભૂત વળગેલી દીકરીને કદાચ સાંકળે બાંધી હોય, કદાચ પૂરી દીધી હોય, કાં તો કોઈને સોંપીને આવી હોય, પરંતુ એ દોડતી પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસેથી એ ચમત્કાર મેળવવાની ઈચ્છા રાખે છે. આજે માતૃદિન છે ત્યારે છે તે મા બાપોએ પોતાના બાળકો માટે આ ધગશ હોવી જરૂરી છે. તમે કોની પાસે જાઓ છો? આ છે તે ભૌતિક દેશ છે, સદોમ ગમોરા જેવી વાતાવરણ છે આ દેશમાં. સ્વતંત્રતા છે, પૈસો છે, ચિક્કાર પૈસાની રેલમછેલ છે. તમારા દીકરાઓ દૂર દૂર જાય છે, દીકરીઓ દૂર દૂર જાય છે. ક્યાં જાય છે, ક્યાં નથી જતા, ત્યારે તમારે પ્રાર્થના કરીને તેઓને મોકલવાની જરૂર છે બહારની દુનિયામાં. અમારે ગ્રાન્ડ ચિલ્ડ્રન છે નાના નાના, એ લોકો જ્યારે સ્કૂલમાં શરૂઆત, જો 5 વર્ષની બેબી છે એને સ્કૂલમાં મોકલીએ છીએ ત્યારે રોજ મારી પ્રાર્થના હોય છે કે એને આત્મિક વાતાવરણ એવું આપજે કે જેથી શેતાન એને ટચ ના કરી શકે. મા બાપોએ ચોક્કસ સ્થળે ઈસુને પ્રાર્થના કરવાની જરૂર છે. હવે આપણે વિનંતી તપાસીએ. આ સ્ત્રીની વિનંતી છે ને તે શું છે? દીકરી એની પીડાય છે, પરંતુ એની વિનંતી છે કે ઓ પ્રભુ, મારા દાઉદના દીકરા, મારા પર દયા કર. એ સ્ત્રીએ કેમ મારા પર દયા કરવા કહું? અત્યારે એક વિનંતી આપણે એક સાક્ષી સાંભળી અને એ સાક્ષીમાં નાનું બાળક છે, દુઃખ અનુભવી રહ્યું છે ત્યારે માતપિતા કેટલા દુઃખી થાય છે એ એમણે સાક્ષી પરથી આપણે જોઈ શક્યા. આપણે પોતે માતપિતા છે, આપણને ખબર છે. હું પોતે બાળકની માતા છું અને મને ખબર છે કે ગમે એટલી જાણે કે મરણની ઊંઘ આપણા પર હોય પણ બાળકનો એક અવાજ તમને ઉઠાડી મૂકે છે ઊંઘમાંથી. એટલે એક કહે છે મારા પર પ્રભુ દયા કર, કારણ કે એ દીકરીની સાથે દીકરીના દુઃખ સાથે એકરૂપ થઈ શકે છે. માતાનો જીવ કેવો છે કે એકરૂપ થઈ જાય છે, પોતાનું જ દુઃખ છે એ રીતે એ દરદ અનુભવતી હતી. એટલે કહે છે પ્રભુ મારા પર દયા કર. કદાચ એને એમ પણ થવું હશે કે હું પાપી છું, એને માટે પણ એણે કદાચ એમ કહ્યું હોય કે પ્રભુ મારા પર દયા કર. દીકરી માટે વિનંતી કરવી છે, પણ પ્રથમ પોતાને પર દયા કરવા કહે છે કે પ્રભુ હું મારું દરદ તું દૂર કર. માતા તરીકે કેટલી બધી એકરૂપતા છે. આપણે જ્યારે પ્રાર્થના કરીએ છીએ ત્યારે એકરૂપ થવાની જરૂર હોય છે. પ્રભુનું દુઃખ તે આપણું દુઃખ. એક જગ્યાએ મેં વાંચેલું કે જે કોઈ આત્માને તમે નાશ પામતા જુઓ, ધારો કે કોઈની ખરાબ ટેવો હોય ને દુર્માર્ગે ચાલતા હોય, ત્યારે જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જેવું દુઃખ એને માટે અનુભવો તો જ તમે એને માટે સારી રીતે પ્રાર્થના કરી શકો. અને આ માતા આપણને શીખવે છે કે બીજાનું દુઃખ છે એ પોતિકું દુઃખ તમે જ્યારે અનુભવી શકો ત્યારે તમારી પ્રાર્થના બહુ ફળદાયી પ્રાર્થના હશે. એની પ્રાર્થનાનો બીજો ભાગ જોઈએ તો પ્રભુ દાઉદના દીકરા. દાઉદના દીકરાનું રાજ્યસન સનાતનનું રાજ્યસન હતું અને એ સદાકાળનું રાજ્ય છે એ આ કબૂલ કરે છે. આ ભવિષ્ય જુએ છે કે આ તો જે મસીહા આવનાર છે દાઉદના કુળમાં એ છે. એટલે એને કહે છે કે ઓ પ્રભુ દાઉદના દીકરા, દાઉદનો દીકરો. દાઉદ તો ક્યારનો કેટલા વર્ષો પહેલાં મરી ગયો છે, પરંતુ એને દાઉદના કુળમાં સનાતન દેવ આવનાર છે એ ખબર હોય એવું લાગે છે. અને એ કહે છે કે દાઉદનું રાજ્ય સનાતનનું છે અને એને એમાં વિશ્વાસ છે કે પ્રભુ ઈસુની સત્તા સનાતનની સત્તા છે અને આત્માઓ જીતવાની શક્તિ પ્રભુ સિવાય કોઈની પાસે નથી. અને પ્રભુ સિવાય આ દુઃખ કોઈ દૂર કરી શકે નહીં એવી એને ખાતરી છે, માટે આ પ્રાર્થના કરે છે. ત્યારબાદ છે તે લખવામાં આવે છે કે પ્રભુ કશો જ જવાબ આપતા નથી. જસ્ટ ઇમેજિન, તમે પ્રાર્થના કરો કંઈક તો જવાબ મળે, રાઈટ? પણ પ્રભુ કહે છે કે કશો જવાબ આપતા નથી. જે પ્રભુ દયાના દાતાર છે, જે પ્રભુ ચિંતા રાખે છે આપણી કે આ લોકો મારી સાથે 3-4 દિવસથી ગિરિપ્રવચન વખતે કહે છે, આ લોકો મારી સાથે કેટલાક વખતથી સાથે છે, ભૂખ્યા હશે, તેઓનો ભૂખ્યા મારે કાઢવા નથી, તેઓ નિર્ગત થઈ જશે. અને એ પ્રભુની કેટલી દયા હતી, પરંતુ અહીંયા પ્રભુ કશો જવાબ આપતા નથી. સાંભળ્યું ન સાંભળ્યું એવું કરી જાય. તમને લાગે છે પ્રભુએ નહીં સાંભળ્યું હોય? પ્રભુના અંતરમાં તો ખબર હતી જ કે શું છે શું નહીં. પ્રભુને જે યોહાન આદિએ શબ્દ હતો એમ કહે છે, હી વોઝ ધ વર્ડ ઓફ ગોડ, રાઈટ? બટ ધ વર્ડ બીકમ સાયલન્ટ હિયર, ધ વર્ડ ડઝન્ટ સ્પીક. શબ્દ, જે શબ્દ દ્વારા આકાશો પૃથ્વી સમુદ્ર રચાય, એ શબ્દ અત્યારે અહીંયા નિરુત્તર થઈ જાય છે. શબ્દ શાંત બની જાય છે. અને એ શબ્દ શાંત બની જાય ત્યારે આપણને એમ લાગે કે કેમ જાણે મીઠાએ મીઠાપણું ગુમાવી દીધું છે. આપણને એવું લાગે મીઠાએ મીઠાપણું ગુમાવી દીધું છે. શબ્દ જે બોલીને શબ્દનો પાવર છે, એ પાવર અત્યારે શાંત બની જાય છે. શબ્દ નીકળવા માંગતો નથી. તો શું પ્રભુ આ સ્ત્રી પ્રત્યે નિસ્પૃહી બની જાય છે, ઇન્ડિફરન્ટ છે, નિસ્પૃહી બની જાય છે? ના, પ્રભુના ઘરમાં દેર છે પણ અંધેર નથી. ડિનાયલ, ડિલે ઇઝ નોટ ડિનાયલ, રાઈટ? ડિલે થાય પણ એનો છે તે વાર થાય, પરંતુ એ નકારમાં નથી. પ્રભુ એના વિશ્વાસનું માપ જાણે છે. પાઉલને, સંત પાઉલને તો 3-3 વાર વિનંતી કરી, તો પાઉલને માટે પ્રભુએ કહ્યું કે મારી દયા તારા માટે પૂરતી છે. આ સ્ત્રીને ધારો કે આવો ઉત્તર આપી દીધો હતો તો ચાલતે? પ્રભુ ધારો કે એમ કહો મારી દયા તારા માટે પૂરતી છે, તો પેલી સ્ત્રીને સંતોષ થયો હતો? નહીં થયો હતો. પ્રભુ કશું જ કહેતા નથી, કારણ કે પ્રભુ એના વિશ્વાસનું માપ જાણે છે અને એ વિશ્વાસ બહાર કાઢવા માંગે છે. એટલે પ્રભુએ કશો જ ઉત્તર આપ્યો નથી. પછી શિષ્યો મધ્યસ્થી કરે છે, શિષ્યો પણ મધ્યસ્થી કરે છે. તમે જુઓ અત્યારે છે તે દિનકર સાહેબે પેલા બાળકને લઈને કહું બાળકોને મારી પાસે આવવા દો. જ્યારે બાળકોને લઈને માતા પ્રભુની પાસે આવીને ત્યારે શિષ્યો ધમકાવતા હતા, માતાઓને ધમકાવી, શું કામ તમે અહીંયા લઈને આવો છો, ગરબડ શું કામ કરો છો, અમારા મિશનમાં ખલેલ પહોંચે છે. પરંતુ અહીંયા તો શિષ્યો તેના માટે મધ્યસ્થી કરે છે કે ભાઈ એને કંઈ આપીને વિદાય કરી દે ને, એને મોકલી દે કે છે કે જેથી કે આપણી જાન છૂટે, કે છે કે આપણે અહીંયા કંઈક રિટ્રીટ માટે આવ્યા છે, આપણે આ જગ્યાએ તુર તથા સિદોનની સીમમાં રિટ્રીટ અને સારું કંઈક મેળવવા આપ્યા, તો કે એને કંઈ આપી દે તો આપણી જાન છૂટે, કે છે કે અહીંયા છે તે પ્રભુ ઈસુનું નકારાત્મક વલણ દર્શાવાયું છે. શાંત રહીને નકારાત્મક વલણ છે. શિષ્યો જે લોકો શિષ્યો નાખુશ હતા બાળકો માટે, એ શિષ્યો અત્યારે હકારાત્મક વલણ દર્શાવે છે. ત્યારે અને ત્યારબાદ પાછો જો શબ્દ જોઈએ તો ઇસરાયેલના ઘરના ખોવાયેલા ઘેટા સિવાય બીજા કોઈની પાસે હું મોકલાયો નથી, કેટલા સોલિડ શબ્દ પ્રભુ બોલે છે. કહીને એને કહેવા માગે છે, હું તો ઇસરાયેલ માટે જ છું, બિન ઇસરાયેલ માટે હું નથી. તમે હો કે હું હો તો તરત ચાલ પકડી હોતે ઊંધી દિશામાં, રાઈટ, પ્રભુ તરફ ફરવાને બદલે આપણે પાછળ ગયા હોતે. પરંતુ પ્રભુ ઈસુ જ્યારે આ કહે છે કે ઇસરાયેલના ઘરના ખોવાયેલા ઘેટા સિવાય બીજા કોઈની પાસે હું મોકલાયો નથી, અને ત્યાર પછીનું જો વાક્ય તમે વાંચો ને તો કોળા જેવા, આપણે ગુજરાતીમાં શું કહીએ, કોળા જેવા શબ્દો લાગે કે છોકરાની રોટલી લઈને કૂતરાને નાખવી વ્યાજબી નથી. કોળા જેવા શબ્દ, બહુ કઠોર શબ્દ છે. પરંતુ બાઇબલમાં તમે જો સ્ટડી કોઈવાર કરો ને, બહુ ઇન્ટરેસ્ટિંગ છે બાઇબલ. કૂતરા શબ્દ ઘણીવાર જુદા જુદા અર્થોમાં વપરાય છે. દાઉદ જ્યારે ગોલિયાથ પલિસ્તી સામે ગયો ત્યારે પલિસ્તી ગોલિયાથ યોદ્ધાએ શું કહું કે શું હું કૂતરો છું કે તું મારી સામે લાકડી લઈને આવે છે. પછી તે ઉપરાંત મફીબોશેતને જ્યારે દાઉદે માનપાન સાથે પાછો મહેલમાં રાખ્યો, લંગડા મફીબોશેતને, યોનાથાનના છોકરાને, ત્યારે યોનાથાનનો છોકરો મફીબોશેત એમ જ કહે છે કે તારો દાસ કોણ કે છે કે મારા સરખા મુએલા કૂતરા પર તું આટલી રેમ નજર કરે છે, એવું એણે કહ્યું. એટલે કૂતરા શબ્દ બાઇબલમાં અનેકવાર જુદા જુદા અર્થોમાં વપરાયેલો છે, કારણ કે યહૂદી લોકો વિધર્મી પ્રજાને અત્યારે કૂતરા સમાન ગણતા હતા. કૂતરા સમાન એટલે એનો અર્થ તમારે છે તે લિટરલ નથી લેવાનો. કૂતરો મીન્સ અનક્લીન, અનક્લીન પ્રજા, અનક્લીન પ્રજા જેવો ગણે છે. જેવી રીતે આપણે ક્ષુદ્ર કહીએ, હલકા લોકોને આપણે હરિજન બનાવી દીધા છે આજકાલ તો, ખરી વાત, કે હરિના એટલે પ્રભુના લોકો. એવી રીતે આ લોકો છે તે હલકી કોમના લોકોને, એટલે વિધર્મી લોકોને કૂતરા જેવા કરતા હતા. એનો મતલબ ખાલી અનક્લીન છે. અને શબ્દ પ્રયોગો ગુજરાતી ભાષામાં જેમ છે તેમ ત્યાંના યહૂદી લોકોને પણ શબ્દ પ્રયોગ જુદા જુદા વાપરતા હતા. આપણે કહીએ ને કે ઘરના છોકરા ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આટો, એવી ટાઈપની આ કહેવત છે કે છોકરાની રોટલી લઈને કૂતરાને નાખવી વ્યાજબી નથી. એમાં એ સ્ત્રીને કૂતરો નથી બનાવતા પ્રભુ, કે કૂતરા જેવી નથી કહેતા, તો એક શબ્દ પ્રયોગ છે. આપણા ગુજરાતીમાં છે ને તો કંઈક ગામનું તો કૂતરુંય વાલું લાગે, કેટલાય સાંભળી છે આ કહેવત કે ગામનું તો કૂતરુંય વાલું લાગે આપણને, એવી ટાઈપની. એટલે એ વ્યક્તિને કૂતરું નથી બનાવી દેતા આપણે. તમને, તમે કોઈ વ્યક્તિ માટે જ્યારે આ શબ્દ ઉચ્ચારો ત્યારે કૂતરું નથી થઈ જતો એ, આ તો શબ્દ પ્રયોગ છે. અને બીજું છે કે તમે હોસ્ટેલ જીવનના સંસ્મરણો વાગોળો છો કે કેમ, ત્યારે વાગોળવામાં તમે માણસને છે તે જાનવર નથી બનાવી દેતા, એ એક શબ્દ પ્રયોગ છે. એ રીતનો આ શબ્દ પ્રયોગ પ્રભુ વાપરે છે. હવે તમને શું લાગે છે કે આ સ્ત્રી આવા શબ્દ પ્રયોગથી જતી રહી? અત્યારે મને એક વાર્તા યાદ આવે છે કે ફ્લાઉન્ડર નામની નાની માછલી, નાની માછલી હોય એ મોટી માછલી શાર્કના મોઢામાં બેસી જાય છે. શાર્ક પેલી શ્વાસ લે ને તો મોઢું ખુલ્લું કરે ને, એટલામાં નાની માછલી એના મોઢામાં જતી રહે છે. તો એ વાર્તામાં એમ લખ્યું હતું કે શું કહે છે કે શાર્કને મોઢામાં જતાં પેલી ફ્લાઉન્ડરને બીક લાગી, પસીનો છૂટી ગયો, કે બીપી વધી ગયું, બ્લડ પ્રેશર વધી ગયું, કે પછી એણે 911 ફોન કરીને પોલીસને બોલાવી? ના, એવું નહીં થયું. ફ્લાઉન્ડર માછલી, જે નાની માછલી છે, એને પ્રભુએ એનું નિકંદન કરવા માટે નથી બનાવી. પ્રભુએ એના શરીરમાં એવી યોજના કરી છે કે જે ફ્લાઉન્ડર માછલી એક જાતનો પ્રવાહી તરત છોડે, બી જાય કે કંઈક મુશ્કેલી કે ઇમરજન્સી હોય ત્યારે એ પ્રવાહી છોડે, એક જાતનો એસિડ છોડે પોતાના શરીરમાંથી, કે જેને લીધે પેલી શાર્ક માછલીનું જડબું થીજી જાય છે. જડબું થીજી જાય છે એટલે મોડું ખુલ્લું જ રહી જાય છે, બંધ નથી થતું, અને એ બંધ નહીં થવું મોડું એટલે પેલી નીકળી ગઈ. એવી આની સ્થિતિ છે કે એનો વિશ્વાસ જે હતો એસિડ ટાઈપ વિશ્વાસ, કે જે છે તે પ્રભુને પણ પ્રભુની પાસે ઝૂંટવી લે છે, એટલો ભયંકર વિશ્વાસ એનો છે. એ ગભરાઈ નથી જતી આવી વાતથી, પણ આદું ખાઈને એ પાછળ પડી છે. આપણે ગુજરાતીમાં કહે છે, આદું ખાઈને પાછળ પડી રાખી, જતી ના રહી. અને આ વિધવા આદું ખાઈને પાછળ પડી, અને એનો એનો વિચાર કેટલો સુંદર છે. પ્રભુએ એને કહ્યું કે કૂતરાની છોકરાની રોટલી લઈને કૂતરાને નથી આપવાની, ત્યારે એ કેટલો સુંદર જવાબ આપે છે. કૂતરા તો ધણીઓની મેજ પરથી ખાય છે, બંનેમાં બહુ વચન છે. રોટલી અહીંયા છે તે આપણે લઈએ તો રોટલી એ જીવનનું અન્ન છે, આત્મિક અન્ન, સાલ્વેશન, જેને સાલ્વેશન કહીએ એ રોટલીનું પ્રતીક છે આ તો. એટલે સાલ્વેશન તારણ છે, અને પ્રભુ કહેવા માંગે છે કે પહેલાં યહૂદી લોકોને તારણ મળે અને ત્યાર પછી, કારણ પ્રભુએ તો પોતે જ કહેવડાવ્યું છે યોહાન સુવાર્તિક મારફતે, દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકી જીને દીકરો આપે. સારું, જે કોઈ વિશ્વાસ કરે, પછી તે વિધર્મી હોય, બિન યહૂદી હોય કે ગમે તે હોય, તો એ તારણ પામે. અને આ પ્રભુને ખબર છે કે આ વિધર્મીને મારે તારણ આપવાનું જ છે, એટલા માટે તો પ્રભુ અહીંયા આવ્યા છે. એટલે તર્કથી ભરપૂર જવાબ એ સ્ત્રી આપે છે. અને બીજી બાબત એ સ્ત્રીમાં દેખાય છે કે કેટલી નમ્ર છે. હા પ્રભુ, તમે યહૂદી લોકો અમને હલકા ગણો છો અને અમે હલકા જ છે, એ કબૂલ કરે છે. કેટલી મોટી કબૂલાત છે એની, કે પોતાને કૂતરા સમાન ગણે છે. અને નમ્રતાપૂર્વક કહે છે, હા પ્રભુ, ભલે અમે નીચી વર્ગના હોય, નીચલા વર્ગના હોય, પરંતુ તારી જે કૃપા છે, તારણની કૃપા, રોટલીનો આખો ટુકડો હું નથી માંગતી કે આખી રોટલી નથી માંગતી, હું તો ફક્ત કકડો જ માગું છું. ઇંગ્લિશ બાઇબલમાં તો કકડો નથી પણ ક્રમ્સ ઓફ લોવ્સ, અને ક્રમ્સ એટલે ખાલી થોડોક ટુકડો જ તું મને આપને. કેટલો સુંદર વિચાર છે. એ સ્ત્રીને ખબર છે કે જે મસીહાએ 5 રોટલી અને 2 માછલીમાંથી 5,000ને જમાડે, ને પછી કકડા કેટલા વધ્યા, 12 ટોપલી ભરાય એટલા કકડા વધ્યા. એટલે એક જ પ્રભુ, તું એક કકડો જ આપી દે તો મારે બસ છે. એટલો સુંદર એનો વિચાર છે. મા છે એણે અપમાન સહન કરવાનું છે. માએ અપમાન સહન કર્યું અહીંયા પ્રભુ દ્વારા. પ્રભુએ એને છે તે બાજુ પર રાખી, એની વિનંતી બાજુ પર રાખી છે, એને બાજુ પર રાખી છે, એની તરફ ધ્યાન નથી આપ્યું. છતાં આ મા પોતાની દીકરી માટે આઉટ ઓફ વે જઈને પ્રભુને કેટલી બધી પાછળ પડી ગઈ છે, અને કહે છે કે પ્રભુ તું મને આપ જ આપ, કહે છે. કેમ જાણે મહાસાગરમાંથી ખાલી એક જ પ્યાલો લઈએ તો મહાસાગર ખાલી નથી થવાનો, એવી રીતે વિનંતી કરે છે. વાલાઓ, પ્રભુ એની આ વિનંતી સાંભળી કે નહીં, કેટલી નમ્રપણે વિનંતી કરી છે. અને યશાયામાં કહે છે કે આકાશોના આકાશમાં તારો સમાવેશ થતો નથી, પ્રભુનો સમાવેશ આકાશોના આકાશમાં થતો નથી. પેલો સુલેમાન રાજા કહે છે કે નાનું મંદિર એમાં કેવી રીતે તારો સમાવેશ થાય, પરંતુ પ્રભુ કહે છે જે નમ્ર છે એના હૃદયમાં હું વસું છું. આ બાઈ નમ્રતાનો ઉત્તમ નમૂનો આપીને પ્રભુને એના હૃદયમાં વસાવી ગઈ. જુવાન તો અનંત જીવન શું છે એ પૂછીને, ઇન્ફોર્મેશન લઈને ચાલતી પકડી, આટલો થોડોક જ દૂર હતો રાજ્યથી. પ્રભુએ કહ્યું બધું છોડીને મારી પાછળ આવ. એ જુવાનમાં બધું સારું હતું પણ એ રાજ્યથી થોડો વેગળે રહી ગયો, કારણ એ છોડી નહીં શક્યો. જ્યારે આ સ્ત્રી તો આખી નાખી પેસી ગઈ રાજ્યમાં એની નમ્રતાને કારણે અને એના વિશ્વાસને કારણે. દયાનો ટુકડો મેળવવા માટે એણે અપમાન સહન કર્યું, ધીરજ રાખી, નિરાશ ન થઈ, અને ઝૂંટવીને જાણે કે લઈ લેતી હોય, પ્રભુની ઈચ્છા નથી તો પણ જાણે ઝૂંટવીને લઈ લીધી એવી રીતે. કારણ બારતીમાં એને જ્યારે આંધળાને સાજો કર્યો ત્યારે આખો સમાજ વિરોધ થયો એની, અને એને એક્સકમ્યુનિકેટ કર્યો એટલે કાઢી મૂક્યો નહીં ને સભાસ્થાનમાંથી, અને એની વિરુદ્ધ તો સમાજ થયો, પણ અહીંયા તો પ્રભુ જ જાણે એની વિરુદ્ધ થાય છે કે તને મારે નથી આપવું, અને તે છતાં પ્રભુએ જાણે કે એને આપવું જ પડે છે એમ પ્રભુને એણે જાણે કે હરાવી દીધા એવું લાગે આપણને. પરંતુ પ્રભુને ખબર હતી, એના વિશ્વાસનું માપ પ્રભુને ખબર હતી. અને પ્રભુ એની જાહેરમાં પ્રશંસા કરે છે અને કહે છે કે જા, કે તું જેવું ચાહે છે તેવું તને થાવ. અને તે જ ઘડીએ તેની દીકરી સાજી થઈ. રિમોટ કંટ્રોલ, ચમત્કાર, પ્રભુનું કહેવું ને ત્યાં એનું સાજા થવું. હવે છે તે યહૂદી લોકો સ્ત્રીની પ્રશંસા જાહેરમાં ના કરે, સ્ત્રીને તો એ લોકો પાછળ રાખતા હતા. એ લોકોની સીટ પણ જુદી હતી સભાસ્થાનમાં, છતાં પણ જાહેરમાં પ્રભુ આ સ્ત્રીની પ્રશંસા કરે છે. કારણ શું છે? કારણ કે પ્રભુને એ વિધર્મી જગાએ, જ્યાં પ્રભુ છે તે બધા એમના પર એટેક થતા હતા, બધા વિરોધીઓ હતા, ત્યાંથી પ્રભુ શાંતિ મેળવવા અહીંયા આવ્યા હતા, ત્યાં એક વિધર્મી સ્ત્રીએ પ્રભુને હસતા કરી મૂક્યા. પ્રભુનું હાસ્ય થવું હશે, પ્રભુ મનમાં કેટલા બધા હરખાયા હશે એ આપણે કલ્પના કરીએ તો આપણને એમ થાય કે એક વિધર્મી સ્ત્રીએ પ્રભુને સ્મિત સ્માઇલ આપ્યો. અને પ્રભુને સ્માઇલ આપનારા ઘણા લોકો છે કે જે આપણે બાઇબલમાં જો તમે નોંધો તો પેલો કાપરના હોમનો ચાકર સાકર સાજો થાય છે એનો છે દમુનો, પછી લોહીવાળી સ્ત્રી કોરને અડકીને સાજી થાય છે. એવા વખતે પ્રભુને જરૂર કેટલો બધો આનંદ થયો હશે. જ્યાં લોકો એમનો વિરોધ કરતા હતા ત્યાં એક નાનું એવું, નાની નાની વ્યક્તિઓ છે જે લોકોએ પ્રભુને પુષ્કળ આનંદ આપ્યો છે. આ સ્ત્રી પાસેથી આપણે કંઈક શીખી શકીએ તો ભૂંડી આદતો અને ભૂંડી અસર હેઠળ જીવનાર બાળકો માટે માતપિતા તરીકે આપણે પ્રાર્થનામાં લાગુ રહેવાની છે. પ્રભુને જવાબ આપતા વિલંબ થાય તો પણ પ્રભુ કહે છે સર્વદા પ્રાર્થના કરો ને તેમાં કાયર થશો નહીં. પ્રાર્થના આપણી ટૂંકી હોવી જોઈએ. મધ્યસ્થીની પ્રાર્થના બેને કરાવી અને બહુ સુંદર દાવા સહિત પ્રાર્થના કરો કે પ્રભુ તે વચન આપ્યું છે, તે કહું છે કે હું તમને શાંતિ આપીશ, પણ તમારે શાંતિ તો તારી પાસે જોઈએ જ પ્રભુ, એમ કરીને દાવા સહિત વિનંતી કરો. આ સ્ત્રીએ દાવા સહિત વિનંતી કરી કે કૂતરા તો એમ કે ખાય છે, કૂતરા પણ મેજ પરથી ટુકડા ખાય છે, તેમ તું મને એ ટુકડો આપ. એ રીતે તમારે વિનંતી કરવાની છે, દલીલ કરો તમે પ્રભુ સાથે. કારણ યશાયામાં કહે છે કે આવો આપણે દલીલ કરીએ, કહું છે કે નહીં યશાયાના પહેલા અધ્યાયમાં, આવો આપણે દલીલ કરીએ. જો કે તમારા પાપ આમ હશે તો, એ પછી હું આખું નથી બોલવા માંગતી કારણ કે બહુ સમય ગયો છે. બીજાઓ તમને નાસીપાસ કરી, શિષ્યોએ નાસીપાસ કરી, એને શિષ્યોએ એને નિરાશ કરી કે છે તે. ઘણીવાર શિષ્યો નિરાશ કરે છે કે બાળકોને ના લાવો, અહીંયા ગરબડ નહીં કરો, અહીંયા તો પ્રભુ અમને શિક્ષણ આપે છે, તમે અમને ડિસ્ટર્બ નહીં કરો. પરંતુ સતત પ્રભુનો સંપર્ક સાધવાનો છે. બીજાઓ તમને નિરાશ કરે, બીજાઓ કહે કે ના પ્રભુની પ્રાર્થનાથી કંઈ વળવાનું નથી, તમારે એ પ્રમાણે સાંભળવાનું નથી. સ્ત્રીને માંગણી પ્રમાણે મળ્યું, પછી એણે વિનંતી છોડી. અતૂટ વિશ્વાસનું સુંદર પરિણામ આપણને મળે છે. અને છે તે એ બાઈ વિશ્વાસને કારણે એવું નજરાણું મેળવી ગઈ કે જે નજરાણું છે તે એને એકલીને નહીં આનંદ આપ્યો, પણ જે નજરાણું લઈને પ્રભુને પણ એ હસતા કરીને ગઈ. પ્રભુની જે વિરોધમય પરિસ્થિતિ હતી એમાં પ્રભુને એક આનંદ આપ્યો કે 100 માઇલનો પ્રવાસ પ્રભુનો નકામો ગયો નથી. આપણે શરૂઆતમાં વાત કરી કે અપનવાલે કોઈ મિલ જાય તો આપણને કેવો આનંદ થાય. પારકા વાતાવરણમાં જ્યારે અપનવાલે મિલ જાય ત્યારે આપણને ખૂબ જ આનંદ થાય છે. ત્યારે પ્રભુને પારકા વાતાવરણમાં એક અપનવાલે મળી ગઈ અને એ અપનવાલે મળતા પ્રભુને લાગ્યું કે મારું પૃથ્વી પર આવવું એળે ગયું નથી, વ્યર્થ ગયું નથી. સારું, ત્યારે આપણે છે તે પ્રભુની પ્રાર્થના કરીએ. હે પ્રભુ, વચનને માટે તમારો આભાર માનીએ છીએ. તમે પ્રેમ છો અને જગતની દરેક વ્યક્તિ માટે તમે આવ્યા છો. તમારી સ્તુતિ કરીએ છીએ કે આજે વચનની સેવાની તક મળી અને તમારા વચનો પ્રભુ આપ લોકોને યાદ રહી શકે અને લોકો તમારી પાસે નમ્રતાપૂર્વક અને ઉત્સાહ સહિત સર્વદા માંગણીમાં લાગુ રહે અને તમારી પાસે માંગ્યા વગર જપે નહીં. તમારું રાજ્ય પ્રભુ આપ સ્થપાય અને તમારી ઈચ્છા આ જગતમાં પૂરી થાય એવું તમે થવા દેજો. અમારા સર્વ પાપ માફ કરજો. તારનાર પ્રભુ યેસુ ખ્રિસ્તના નામમાં આમેન. થેન્ક યુ.